એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. કેમ છો? આજકાલ જુઓ તો ચારે બાજુ માઇન્ડફુલનેસ, મેડિટેશન, ઝેન આ બધી વાતો બહુ સંભળાય છે. લાગે છે કે બધા શાંતિ શોધી રહ્યા છે.
સાચી વાત છે. આજની ભાગદોડવાળી જિંદગીમાં સતત નોટિફિકેશન્સ, કામનું પ્રેશર, ભવિષ્યની ચિંતાઓ, આ બધા વચ્ચે મન ક્યાંય સ્થિર નથી રહેતું.
હા, એટલે જ કદાચ લોકો શાંતિ અને સ્પષ્ટતા તરફ વળી રહ્યા છે.
બિલકુલ. અને એટલે જ આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે આમાં મદદ કરી શકે. ડેવિડ ફોન્ટાનાનું પુસ્તક ડિસ્કવર ઝેન.
હા, ડિસ્કવર ઝેન મેં સાંભળ્યું છે એના વિશે. અને મને એમાં રસે પડ્યો કે એ ઝેનને કોઈ બહુ ગૂઢ સાધુ સંતોની વાત હોય એમ નથી રજૂ કરતું. એમ કહેવાય છે કે એ એકદમ પ્રેક્ટિકલ છે.
બરાબર. પુસ્તક એ જ કહેવા માંગે છે કે ઝેન ખાલી ફિલોસોફી નથી, પણ આપણા જેવા સામાન્ય લોકો માટે રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે એવું એક સાધન છે, જીવન જીવવાની રીત છે.
સેન્સ તો ઊંડા ઉતરીએ એમાં, પણ પહેલા લેખક વિશે થોડી વાત કરી લઈએ. ડેવિડ ફોન્ટાના કોણ હતા એ?
હા, એ જાણવું જરૂરી છે. તો ડેવિડ ફોન્ટાના 1934-2010 બ્રિટનના એક જાણીતા મનોવૈજ્ઞાનિક હતા, શિક્ષણશાસ્ત્રી પણ હતા. એમણે 40થી વધારે પુસ્તકો લખ્યા છે.
40થી વધુ? અને સાંભળ્યું છે કે ઘણી ભાષાઓમાં ટ્રાન્સલેટ પણ થયા છે.
હા, લગભગ 25થી વધુ ભાષાઓમાં. એટલે એમના વિચારો દુનિયાભરમાં પહોંચ્યા છે. એમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ પણ મજબૂત હતી. પ્રોફેસર હતા, બ્રિટિશ સાયકોલોજિકલ સોસાયટીના ફેલો હતા.
અને એમની સ્પેશિયાલિટી શું હતી?
એ ખાસ તો ટ્રાન્સપર્સનલ સાયકોલોજીના નિષ્ણાત ગણાતા.
ટ્રાન્સપર્સનલ સાયકોલોજી એટલે પેલું માનવ અનુભવના જે આધ્યાત્મિક પાસાઓ છે એનો અભ્યાસ, ખરું ને?
હા, બરાબર.
તો એક મનોવૈજ્ઞાનિક થઈને ઝેન જેવી પૂર્વીય ફિલોસોફી પર લખવું, આ જ વાત એમના દ્રષ્ટિકોણને કંઈક અનોખું બનાવે છે.
ચોક્કસપણે. અહીં જ એમની ખાસિયત છે. જુઓ, એ પશ્ચિમી ટ્રેનિંગવાળા સાયકોલોજિસ્ટ હતા, એટલે એમનો એપ્રોચ વૈજ્ઞાનિક, તર્ક આધારિત હતો, અને એ દ્રષ્ટિથી તેઓ ઝેનલે જુએ છે.
અચ્છા.
એટલે એક બહારની વ્યક્તિ તરીકે પણ ઊંડી સમજણ સાથે વાત કરી શક્યા હશે, જાણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સેતુ બનાવતા હોય એમ.
બરાબર.
એમના સાયકોલોજીના જ્ઞાનને લીધે ઝેનની જે અઘરી લાગતી વિભાવનાઓ છે ને, જેમ કે નો સેલ્ફ એટલે કે અનાત્મ, માઇન્ડફુલનેસ, ચેતના, આ બધી બાબતોને તેઓ આધુનિક સાયકોલોજીની ભાષામાં સમજાવી શક્યા.
એટલે આપણા જેવા લોકો જેમને કદાચ ઝેનથી થોડો ડર લાગતો હોય એમને પણ સમજાય એ રીતે.
હા, એટલે જ આ પુસ્તક એકદમ ઓથેન્ટિક પણ લાગે છે અને સાથે સાથે એકદમ સુલભ, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ પણ છે. એમાં એકેડેમિક ઊંડાણ પણ છે અને સ્પિરિચ્યુઅલ ક્યુરિયોસિટી પણ.
સરસ. તો ચાલો હવે સીધા પુસ્તક પર આવીએ. ડિસ્કવર ઝેન, મુખ્ય વિચાર શું છે આ પુસ્તકનો? શું કહેવા માંગે છે લેખક?
પુસ્તકનો મૂળભૂત સંદેશ એકદમ સિમ્પલ પણ પાવરફુલ છે, કે ઝેન એ કંઈ ખાલી દૂર પહાડોમાં રહેતા સાધુઓ માટેની ગૂંચવણભરી ફિલોસોફી નથી, પણ આપણા જેવા લોકો માટે જેઓ આજના સમયમાં થોડી સ્પષ્ટતા, મનની શાંતિ અને જીવન સાથે એક સાચું કનેક્શન ઈચ્છે છે, એમના માટે એક પ્રેક્ટિકલ અને પરિવર્તન લાવી શકે એવો રસ્તો છે.
એટલે કે ઝેનનું જે રહસ્યમય આવરણ છે એ હટાવીને તેને રોજિંદા જીવનની સમસ્યાઓ જેમ કે સ્ટ્રેસ, ભટકતું મન, વિચારોનો ઘોંઘાટ આ બધા માટેના ટૂલ તરીકે રજૂ કરે છે.
હા, પુસ્તક આધુનિક જીવનની એક મોટી સમસ્યા પર ફોકસ કરે છે, એક પ્રકારની સતત બેચેની, એન્ઝાયટી અને મેન્ટલ ક્લટર. આપણું મન કાં તો ભૂતકાળમાં અટવાયેલું રહે છે કાં ભવિષ્યની ચિંતા કરતું હોય છે.
સાચી વાત છે. વર્તમાન ક્ષણ તો ક્યાંય ખોવાઈ જ જાય છે અને માહિતીનો મારો એટલો બધો છે, શાંતિથી બેસવાનો સમય જ નથી મળતો.
બરાબર. આ જ સમસ્યા પુસ્તક એડ્રેસ કરે છે.
તો પછી આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? જીવનને અહીં અને અત્યારે માણવું કઈ રીતે? પુસ્તક શું કહે છે?
પુસ્તકનો જવાબ છે શિસ્તબદ્ધ અભ્યાસ, મુખ્યત્વે ત્રણ બાબતો. માઇન્ડફુલનેસ એટલે કે સજાગતા, ધ્યાન એટલે કે ઝાઝેન, અને આપણી જોવાની રીત, આપણો દૃષ્ટિકોણ બદલવો.
ઓકે.
આ અભ્યાસથી શું થાય? આપણો જે અહંકાર છે, હુંપણાનો ભાવ, જે મોટાભાગના દુઃખનું મૂળ છે, એને આપણે ઓળખી શકીએ છે, એનાથી મુક્ત થઈ શકીએ છે.
અને પછી?
પછી વાસ્તવિકતા જેવી છે તેવી, એની સરળ સુંદરતા અને બધું કેવી રીતે જોડાયેલું છે એનો અનુભવ કરી શકીએ છીએ.
રસપ્રદ. તો આ પુસ્તક ખરેખર કોના માટે વધારે ઉપયોગી છે? કોઈ ખાસ માઇન્ડસેટ જોઈએ આ માટે?
ના, એવું ખાસ નથી. લેખકનો હેતુ એવા લોકો માટે છે જેમને ઝેન વિશે સાંભળ્યું હોય પણ કદાચ એમને થોડું અઘરું કે ડરાવણું લાગતું હોય. આ પુસ્તક નવા નિશાળિયા માટે એકદમ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ જેવું છે.
શું શું કવર કરે છે?
એમાં ઝેનનો ઇતિહાસ છે, ભારતથી ચીન જાપાન સુધીની સફર, પછી એની ફિલોસોફી, પેલી અદ્વૈત શૂન્યતા અનાત્મની વાતો, અને સૌથી અગત્યનું પ્રેક્ટિસ, ઝાઝેન કેવી રીતે કરવું, કોઆન શું છે, રોજિંદા જીવનમાં માઇન્ડફુલનેસ કેવી રીતે લાવવી, આ બધું જ.
એટલે જેમને સ્પિરિચ્યુઆલિટીમાં રસ હોય, મેડિટેશન શીખવું હોય, સાયકોલોજી ગમતું હોય કે બસ થોડો સ્ટ્રેસ ઓછો કરવો હોય, એ બધા માટે કંઈક ને કંઈક છે આમાં?
હા, બરાબર.
ચાલો ત્યારે હવે ઊંડાણમાં ઉતરીએ. તમે કહ્યું એમ એમાં ઇતિહાસ, ફિલોસોફી અને અભ્યાસ એમ ત્રણ મુખ્ય ભાગ છે. શરૂઆત ક્યાંથી કરીએ? ઇતિહાસ અને ફિલોસોફી.
હા, ત્યાંથી જ શરૂ કરીએ. પુસ્તક આપણને છેક ગૌતમ બુદ્ધના મૂળ ઉપદેશો સુધી લઈ જાય છે, દુઃખ અને તેના નિવારણની વાત. પછી આવે છે બોધિધર્મ, જો 5મી-6ઠી સદીમાં આ ઉપદેશો ભારતથી ચીન લઈ ગયા.
અને ચીનમાં શું થયું?
ચીનમાં એ તાઓવાદના વિચારો સાથે ભળ્યું અને ચાન તરીકે ઓળખાયું.
ચાન એમ શું અલગ હતું બૌદ્ધ ધર્મથી?
ચાન પરંપરામાં છે ને, શાસ્ત્રો કરતા ગુરુ પાસેથી શિષ્યને મળતા સીધા અનુભવ અને ધ્યાન પર બહુ ભાર હતો. ચીનમાં એક ગુરુ થયા, હુઈનેંગ. એમણે તો ત્યાં સુધી કહ્યું કે જ્ઞાન માટે ભણેલા હોવું જરૂરી નથી, સહેજ બુદ્ધિથી કોઈ પણ પામી શકે.
વાહ, એટલે કે જ્ઞાન બધા માટે છે.
હા.
પછી આ ચાન જાપાન પહોંચ્યું અને ઝેન બન્યું. ત્યાં બે મુખ્ય શાળાઓની વાત પુસ્તક કરે છે, સોટો અને રિન્ઝાઈ, ખરું ને?
બરાબર. જાપાનમાં ચાન ઝેન બન્યું. સોટો શાયા, જે ડોગેન ઝેનજીએ સ્થાપી, એ શિકંતા ઝા પર ભાર મૂકે છે.
શિકંતા ઝા એટલે?
એટલે ફક્ત બેસવું. એમનું માનવું હતું કે ધ્યાનમાં બસ પૂરી સજાગતાથી બેસવું એ જ જ્ઞાન છે, કંઈ અલગથી મેળવવાનું નથી. આને ક્રમિક માર્ગ કહે છે.
ઓકે. અને રિન્ઝાઈ શાળા, એ અલગ છે.
હા, રિન્ઝાઈ શાળા, જે હાકુઇન એકાકુ જેવા ગુરુઓએ લોકપ્રિય બનાવી, એ થોડી જુદી છે. એ લોકો ઝેઝેન સાથે કોઆનનો ઉપયોગ કરે છે.
હા, કોઆન, પેલા પ્રખ્યાત કોયડા જેવા સવાલો, જેમ કે એક હાથની તાળીનો અવાજ શું છે, આનો હેતુ શું છે, શું મગજ કસવા માટે?
હા, મગજ કસવા માટે જ, પણ તર્કથી ઉકેલવા માટે નહીં. એનો હેતુ આપણી વિચારવાની જે ટેવ પડી ગઈ છે ને, દરેક વસ્તુને હા ના સારું ખરાબમાં વહેંચવાની, એ પેટર્નને તોડવાનો છે.
અચ્છા.
કોઆન આપણને તર્કની પેલે પાર સીધા અનુભવ તરફ ધક્કો મારે છે, જેને કેન્શો કે સાતોરી કહે છે, અને અચાનક જ્ઞાનનો માર્ગ ગણવામાં આવે છે.
ઓહો, એટલે બે અલગ સ્ટાઇલ પણ ધ્યેય એક જ, બરાબર. તો આ ઇતિહાસ પછી આવે છે ઝેનની મુખ્ય ફિલોસોફી, જેમ કે અદ્વૈત, નોન ડ્યુઆલિટી, શું છે આ?
અદ્વૈત એટલે બે નહીં, આપણને જે હું અને બીજા, મારું શરીર અને બહારની દુનિયા વચ્ચે જે ભેદ દેખાય છે ને, ઝેન કહે છે કે આ ભેદ આપણા મને ઊભો કરેલો છે, એક ભ્રમ છે. રિયાલિટીમાં બધું એકબીજા સાથે જોડાયેલું છે, એક જ છે.
અને શૂન્યતા, એમ્પટીનેસ, આ શબ્દ સાંભળીને તો કંઈક નેગેટિવ, ખાલી ખાલી જેવું લાગે.
હા, પણ ફોન્ટાના સમજાવે છે કે ઝેનમાં શૂન્યતાનો અર્થ નથિંગનેસ નથી, પણ એવો છે કે કોઈ પણ વસ્તુનું પોતાનું અલગ, સ્થાયી, સ્વતંત્ર અસ્તિત્વ નથી. બધું એકબીજા પર આધારિત છે અને બધું સતત બદલાયા કરે છે. કોઈ વસ્તુ પોતાની રીતે અલગ નથી, તે બીજી બધી વસ્તુઓથી ખાલી છે, કારણ કે તે બધા સાથે જોડાયેલી છે.
ઓકે ઓકે, આ થોડું ક્લિયર થયું. જો બધું જ આવા સ્થાયી સ્વતત્વથી ખાલી છે, તો પછી પેલો અનાત્મનો સિદ્ધાંત આવે છે, નો સેલ્ફ, એનો મતલબ શું? એવો થાય કે હું જેવું કંઈ છે જ નહીં? આ વિચાર થોડો ડરાવી શકે છે.
સારો સવાલ છે. અનાત્મનો અર્થ એ નથી કે આપણે છીએ જ નહીં, પણ એ છે કે આપણી અંદર કોઈ એક કાયમી, ફિક્સ્ડ આત્મા કે હું નથી, જેને આપણે પકડી શકીએ. જેને આપણે હું કહીએ છીએ એ તો ખાલી વિચારો, લાગણીઓ, યાદો, શરીરમાં થતા અનુભવોનો સતત બદલાતો પ્રવાહ છે. અને આ જે કાયમી હુંનો ભ્રમ છે એની સાથે ચોંટી રહેવું એ જ આપણા દુઃખનું કારણ છે. આ ભ્રમને સમજવો અને છોડવો એ જ મુક્તિ છે.
અને આ સમજણ ક્યારેક પેલી સાતોરી કે કેન્શો જ્ઞાનના અનુભવ તરફ લઈ જાય છે? પુસ્તક એને કેવી રીતે સમજાવે છે? કોઈ મિસ્ટિકલ ઘટના?
ના, પુસ્તક એને કોઈ ચમત્કાર કે સમાધિ તરીકે નથી વર્ણવતું, પણ વાસ્તવિકતા જેવી છે તેવી એની એક સીધી ડાયરેક્ટ ઝલક મળી જવી એવું કહે છે. જાણે અચાનક પડદો હટી જાય અને હું અને બીજાનો ભેદ ક્ષણભર માટે ઓગળી જાય. આ અનુભવ આપણી સમજમાં, આપણા પરસેપ્શનમાં ઊંડો ફેરફાર લાવી શકે છે.
વાહ, આ તો ફિલોસોફીની ગહન વાતો થઈ. પણ હવે પ્રેક્ટિસની વાત કરીએ. પુસ્તકનો બીજો ભાગ આના પર છે અને એમાં સૌથી મહત્વનું છે ઝાઝેન, બેસીને ધ્યાન. કોઈ નવું શરૂ કરે એના માટે શું સલાહ છે?
ફોન્ટાના બહુ પ્રેક્ટિકલ સલાહ આપે છે. પહેલા તો આસન, કેવી રીતે બેસવું. ઘણા ઓપ્શન છે, પદ્માસન, અર્ધપદ્માસન, સાદી પલાઠી, સ્ટૂલ કે ખુરશી પર પણ બેસી શકાય. મુખ્ય વાત છે કરોડરજ્જુ સીધી પણ રિલેક્સ રાખવી.
અને શ્વાસ?
શ્વાસ પર ધ્યાન આપવું એ ઝાઝેનનો પાયો છે. પુસ્તક શ્વાસ ગણવાની કે બસ એના આવવા જવા પર ધ્યાન રાખવાની સરળ રીતો બતાવે છે. શ્વાસ એ એન્કર જેવો છે. જ્યારે પણ મન ભટકી જાય પાછા શ્વાસ પર આવી જવાનું.
પણ પેલું મનનું શું કરવું? એ તો ભટક્યા જ કરે, વિચારો સતત આવે. શું ઝાઝેનનો ગોલ વિચારો બંધ કરવાનું છે? એ તો લગભગ અશક્ય લાગે છે.
બહુ જ મહત્વનો સવાલ, અને ફોન્ટાના બહુ સ્પષ્ટ છે આ બાબતે. ગોલ વિચારોને રોકવાનો કે દબાવવાનો બિલકુલ નથી. એ શક્ય પણ નથી અને જરૂરી પણ નથી.
તો પછી
ગોલ છે વિચારો સાથેનો આપણો સંબંધ બદલવાનો. વિચારો આવે અને જાય, જેમ આકાશમાં વાદળો આવે ને જાય. આપણે બસ એને જોનારા બનવાનું છે, એમાં વહી નથી જવાનું. પુસ્તકમાં સરસ ઉપમા છે. તમે આકાશ છો, વિચારો તો ખાલી પસાર થતા વાદળો છે.
હા, આ આકાશ અને વાદળોવાળી વાત બહુ કામની લાગે છે. વિચારો સાથે લડવાને બદલે એમને સ્વીકારીને જવા દેવાના.
બરાબર. અને જ્યારે મન ભટકે ત્યારે બસ હળવેથી, પ્રેમથી, કોઈ જજમેન્ટ વગર ધ્યાન પાછું શ્વાસ પર લઈ આવવાનું. એમાં કોઈ નિષ્ફળતા નથી.
ઓકે, ઝાઝેન સિવાય અભ્યાસમાં પેલી કુઆનની પણ વાત હતી, રિંઝાઈ શાળામાં.
હા, આપણે વાત કરી એમ આ એવા કોયડા છે જે તર્કથી ન ઉકેલાય. તમારા માતા પિતા જન્મ્યા તે પહેલાં તમારો મૂળ ચહેરો શું હતો? આનો શું લોજિકલ જવાબ હોય?
કંઈ નહીં. તો પછી આનો ફાયદો શું? શા માટે આવા સવાલો?
ફાયદો એ છે કે તે આપણા લોજિકલ માઇન્ડને થકવી દે છે, એને હાર માણવા મજબૂર કરે છે. અને જ્યારે તર્ક શાંત પડે છે ત્યારે કદાચ સમજણ એક ઊંડા લેવલ પર ઇન્ટ્યુટિવલી ક્લિક થઈ જાય છે.
અચ્છા, એટલે દ્વૈતવાદી વિચાર છોડાવીને અદ્વૈત અનુભવ તરફ લઈ જવાનો રસ્તો એ બતાવે છે કે અમુક સત્ય શબ્દો અને તર્કની પકડની બહાર છે.
બરાબર,
સમજાઈ ગયું. તો આ થઈ ધ્યાનની વાત. હવે પુસ્તકનો ત્રીજો ભાગ, ઝેન જીવનશૈલી, એટલે કે ધ્યાનની મેટ પરથી ઉતરીને રોજિંદા જીવનમાં ઝેનને લાવવાની વાત.
બિલકુલ સાચો. ઝેન અભ્યાસ તો 24 કલાક ચાલે છે. પુસ્તક કહે છે કે રોજિંદા નાનામાં નાના કામમાં પણ માઇન્ડફુલનેસ એટલે કે પૂરી સજાગતા લાવી શકાય.
જેમ કે
જમતી વખતે ટીવી કે મોબાઈલ બંધ કરીને ફક્ત ભોજનના સ્વાદ, સુગંધ, ટેક્સચર પર ધ્યાન આપવું. અથવા વાસણ ધોતી વખતે પાણીનો સ્પર્શ, સાબુની સુગંધ, હાથની દરેક હિલચાલ પ્રત્યે સભાન રહેવું. જાણે એ જ દુનિયાનું સૌથી મહત્વનું કામ હોય.
સાંભળવામાં તો સરસ લાગે છે, પણ ધ્યાનથી વાસણ ધોવા એમાં તો બહુ વાર ના લાગે. શું આ પ્રેક્ટિકલ છે?
હા હા, શરૂઆતમાં કદાચ થોડું અજુકતું લાગે, કદાચ સમય પણ વધુ જાય. પણ અહીંયા મુદ્દો સ્પીડનો નથી, ક્વોલિટી ઓફ એક્સપિરિયન્સનો છે. એ કામ પ્રત્યેનો આપણો એટીટ્યુડ બદલવાની વાત છે.
એટલે કે કંટાળાજનક કામને બદલે એને વર્તમાનમાં રહેવાની તક ગણવી.
બરાબર. જ્યારે આપણે પૂરેપૂરા હાજર હોઈએ છીએ ને ત્યારે એ કામમાં પણ એક પ્રકારની શાંતિ અને સંતોષ મળે છે. પુસ્તક ઝેન કળાઓ, કેલિગ્રાફી, ફ્લાવર એરેન્જમેન્ટ, ટી સેરેમની એના ઉદાહરણો પણ આપે છે. સંદેશ એ છે કે કોઈ પણ કામ પૂરી હાજરીથી કરો તો એ ધ્યાન બની જાય છે.
અને પુસ્તક શિક્ષક રોશી અને સમુદાયે સંઘના મહત્વ વિશે પણ કહે છે, ખરું ને? ગાઈડન્સ અને સપોર્ટ માટે.
હા, માર્ગદર્શન અને સાથી સાધકોનો સંગાથ પણ ઉપયોગી છે. અને અંતે પુસ્તક એ પણ ચર્ચા કરે છે કે પશ્ચિમી કલ્ચરમાં જ્યાં પેલી જાપાન જેવી મઠની સિસ્ટમ નથી, ત્યાં ઝેનને કેવી રીતે અપનાવી શકાય.
તો શું કહે છે?
એ કહે છે કે બેલેન્સ જરૂરી છે. ફોર્મલ મેડિટેશન, ઝેન અને રોજિંદા જીવનમાં માઇન્ડફુલનેસ લાવવાનો સતત પ્રયાસ. અંતિમ ગોલ ઝેન બૌદ્ધ બનવાનું નથી, પણ વધુ જાગૃત, વધુ કરુણાશીલ અને વધુ હાજર વ્યક્તિ બનવાનું છે.
ખૂબ સરસ, આખા પુસ્તકનો સાર આવી ગયો. ચલો હવે આમાંથી જે મુખ્ય થીમ્સ કે સંદેશાઓ છે એના પર એક નજર નાખીએ. કયા મુદ્દાઓ સૌથી મહત્વના લાગ્યા?
પહેલો અને સૌથી ફંડામેન્ટલ મુદ્દો તો એ કે ઝેનમાં બૌદ્ધિક સમજણ કરતાં ડાયરેક્ટ અનુભવનું મહત્વ વધુ છે. સિદ્ધાંતો વાંચવા એ ચંદ્ર તરફ આંગળી ચીંધવા જેવું છે. ચંદ્ર નથી, અસલી વાત તો અનુભવવાની છે.
એટલે કે ખાલી વાતો નહીં, પ્રેક્ટિસ જરૂરી છે. રોજ 5 મિનિટ બેસીને શ્વાસ પર ધ્યાન આપવું એ વાંચવા કરતાં વધુ મહત્વનું છે.
બરાબર. બીજો મહત્વનો મુદ્દો પેલો અલગ સ્વ એટલે કે અહંકારના ભ્રમનો. પુસ્તક કહે છે કે આપણા મોટાભાગના દુઃખનું કારણ આ હું અને મારું છે. ઝેન આ ભ્રમને ઓળખવામાં મદદ કરે છે. આ સમજાય તો કદાચ બીજાઓ સાથેના વ્યવહારમાં ઓછા ઝઘડા થાય, વધુ સમજણ કેળવાય.
ત્રીજું અને આજકાલ બહુ જ રિલેવન્ટ, વર્તમાન ક્ષણની શક્તિ. આપણું મન કાં તો ભૂતકાળમાં ભટકે છે કાં ભવિષ્યની ચિંતા કરે છે, જ્યારે જીવન તો અત્યારે જ છે, આ ક્ષણમાં. ઝેન આપણને આ ક્ષણમાં પાછા આવતા શીખવે છે.
ભલેને પછી ટ્રાફિકમાં ફસાયા હોઈએ કે કોઈ અગત્યનું કામ કરતા હોઈએ, એક ઊંડો શ્વાસ લઈને આ ક્ષણમાં પાછા આવી શકાય.
અને ચોથું, માઇન્ડફુલનેસ એ ખાલી મેડિટેશન નથી, પણ એક જીવનશૈલી છે. રોજિંદા કામમાં, વાતચીતમાં, ખાવા પીવામાં, બધે જ સજાગતા. આનાથી રોજની બોરિંગ લાગતી જિંદગીમાં પણ શાંતિ અને અર્થ શોધી શકાય.
હા, અને કદાચ પાંચમો મુદ્દો, સાદગી અને સ્વાભાવિકતા. ઝેન કંઈક નવું બનવાની વાત નથી કરતો, પણ આપણો જે મૂળભૂત નેચરલ સ્વભાવ છે તેની નજીક જવાની વાત કરે છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. ફોન્ટાનાની લખવાની રીત એવી છે કે ગહન વાત પણ સરળતાથી કહી દે. એવા કેટલાક વિચારો કયા છે જે તમને ગમ્યા?
ચોક્કસ. એક તો પેલો વિચાર જે આપણે ચર્ચો, ધ્યાનનો ધ્યેય વિચારો બંધ કરવાનો નથી, પણ વિચારવાની ક્રિયા સાથેના તમારા સંબંધને બદલવાનો છે. તમે આકાશ છો અને વિચારો ફક્ત પસાર થતા વાદળો છે. આનાથી ધ્યાન વિશેની ઘણી ગેરસમજ દૂર થાય છે.
હા, આ ખરેખર બહુ મદદરૂપ છે. બીજું,
એક આ પણ મને બહુ ગમ્યો, તમારો સાચો સ્વભાવ તમારે પ્રાપ્ત કરવાની કે બનાવવાની વસ્તુ નથી, તે પહેલેથી જ હાજર છે. ઝેન અભ્યાસ ફક્ત તેને અસ્પષ્ટ કરતા સ્તરોને દૂર કરવાની પ્રક્રિયા છે. આ બહુ આશ્વાસન આપે છે. જાણે કંઈક મેળવવાનું નથી, બસ જે અંદર છે એને ઉઘાડવાનું છે.
અને રોજિંદા જીવન માટે પેલો વિચાર,
કોઈ ભવ્ય ભવિષ્યની ક્ષણમાં જ્ઞાન પ્રાપ્તિ ન શોધો. તેને તમારા વાસણ ધોવા, જૂતા બાંધવા કે વરસાદ સાંભળવામાં આપેલા પૂરા ધ્યાનમાં શોધો. દરેક સરળ કાર્યમાં સમગ્ર બ્રહ્માંડ હાજર છે. સામાન્યમાં અસામાન્ય જોવાની વાત. બરાબર. અને અનાસક્તિ વિશેની સ્પષ્ટતા પણ મહત્વની છે. અનાસક્તિનો અર્થ ઓછી કાળજી લેવી એવો નથી. તેનો અર્થ પરિણામ દ્વારા નિયંત્રિત થયા વિના કાળજી લેવી, એટલે કે કર્મ કરો, ફળની ચિંતા છોડો, એના જેવી વાત.
આ બધા વિચારો ખરેખર વિચારવા જેવા છે. હવે સૌથી પ્રેક્ટિકલ સવાલ, આ બધું જ્ઞાન રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય? શું ફાયદા થાય?
ઘણા ફાયદા છે. પહેલું અને સૌથી દેખીતું, સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં ઘટાડો. જ્યારે મન ઓછું ભટકે, વર્તમાનમાં રહે, ત્યારે શાંતિ વધે. દાખલા તરીકે કોઈ ઇન્ટરવ્યૂ કે મીટિંગ પહેલાં ગભરાટ થતો હોય તો 2 મિનિટ શાંતિથી બેસીને શ્વાસ પર ધ્યાન આપવાથી ફરક પડી શકે છે.
અને ફોકસ, એકાગ્રતા, એનું શું? આજકાલ તો ધ્યાન ભંગ કરનારી વસ્તુઓ એટલી બધી છે.
બિલકુલ. ઝેન અને માઇન્ડફુલનેસ એ મનની કસરત છે. જેમ જીમમાં જવાથી શરીર મજબૂત બને, એમ ધ્યાનથી એકાગ્રતા વધે છે. કામમાં, ભણવામાં, કોઈપણ ક્રિએટિવ કામમાં આનો ફાયદો થાય.
સંબંધો પર શું અસર થાય?
જ્યારે આપણે પોતાના વિચારો અને પ્રતિક્રિયાઓ પ્રત્યે વધુ સજાગ થઈએ, ત્યારે આપણે બીજાઓને વધુ સારી રીતે સાંભળી શકીએ છીએ. તેમની વાત સહાનુભૂતિથી સમજી શકીએ છીએ. આપણો બચાવ કરવાનો સ્વભાવ ઓછો થાય છે અને વધુ પ્રેમથી જવાબ આપી શકીએ છીએ.
અને પેલી સામાન્ય કામમાં અર્થ શોધવાની વાત, જેમ કે ટ્રાવેલિંગ કે ઘરકામ.
હા, એ કામોને બોજ ગણવાને બદલે તેને માઇન્ડફુલનેસ પ્રેક્ટિસની તક તરીકે જોવાથી એમાં પણ શાંતિ મળી શકે છે. ટ્રાફિક જામમાં ગુસ્સે થવાને બદલે આજુબાજુ શું ચાલી રહ્યું છે એના પર ધ્યાન આપી શકાય. અને આ બધાથી જીવનના ઉતાર ચઢાવનો સામનો કરવાની આપણી શક્તિ, રિઝિલિયન્સ પણ વધે છે. આપણે સમજીએ છીએ કે બધું બદલાતું રહે છે, એટલે સુખમાં બહુ છકી નથી જતા અને દુઃખમાં સાવ ભાંગી નથી પડતા.
ખરેખર ઘણું બધું છે આ પુસ્તકમાં. મારા માટે સૌથી મોટી વાત એ હતી કે ઝેન કેટલું પ્રેક્ટિકલ અને સાયકોલોજીકલી સાઉન્ડ છે. કોઈ જાદુટોણાની વાત નથી, પણ મનને સમજવાની અને ટ્રેન કરવાની એક મેથડ છે.
અને મને જે વાત સ્પર્શી ગઈ તે છે અભ્યાસ એ જ જ્ઞાનનો વિચાર, ખાસ કરીને શ્યુટો પરંપરાનો. એવું નથી કે કશુંક મેળવવા માટે મથવાનું છે, પણ જે ક્ષણે આપણે પૂરી સજાગતાથી કંઈક કરીએ છીએ એ ક્ષણ પોતે જ કિંમતી છે, એ જ ફળ છે.
તો આપણે એમ કહી શકીએ કે સાચી સ્વતંત્રતા અને શાંતિ બહારની દુનિયા બદલવાથી ઓછી, પણ આપણા મન સાથેનો આપણો સંબંધ બદલવાથી વધુ મળે છે. અને ડેવિડ ફોન્ટાનાનું ડિસ્કવર ઝેન આ બદલાવ માટે એક સારો, સમજી શકાય એવો રસ્તો બતાવે છે.
બરાબર કહ્યો. જાગૃતિ કંઈ બહુ દૂરની વાત નથી, પણ આ ક્ષણે, અહીં અને અત્યારે આપણા બધા માટે શક્ય છે. આ પુસ્તક એ શક્યતાને હકીકત બનાવવામાં મદદ કરે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.